નમસ્કાર, આકાશવાણી સમાચાર, કરણ મકવાણા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે માહો ઓમાન થાઈ રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. બંને નેતાઓએ માહો અનુરાધાપુરા સેક્શન પર સિંગલિંગ સિસ્ટમનું અનાવરણ પણ કર્યું. ભારત દ્વારા સમર્થિત આ બંને પ્રોજેક્ટના કારણે શ્રીલંકાના ઉત્તરીય ભાગ અને કોલંબો વચ્ચે ટ્રેનોનું સરળ અને સલામત સંચાલન સુનિશ્ચિત થશે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે જયાશ્રી મહાબોધિ મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી. પ્રધાનમંત્રીની આ મુલાકાતે સંરક્ષણ, ઉર્જા, જોડાણ અને ડિજિટલ આધાર માળખા સહિત અનેક ક્ષેત્રોમાં ભારત શ્રીલંકા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે. બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા પણ કરી હતી. આ ઉપરાંત માછીમારોના મુદ્દા પર પણ ચર્ચા કરાઈ. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે શ્રીલંકાની સરકારે 11 માછીમારોને મુક્ત કર્યા છે અને વધુ કેટલાકને ટૂંક સમયમાં મુક્ત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડશે. આ 2 કિલોમીટર લાંબો પુલ ભારતીય ઇજનેરોના કૌશલ્યનો પરિચય આપતા સ્થાપત્યની અજાયબી છે અને દેશનો પહેલો દરિયામાં બંધાયેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે. શ્રી મોદીએ રામેશ્વરમ તાંબરમ એક્સપ્રેસ અને એક જહાજને લીલી ઝંડી પણ આપી. ઇફકોના રિસર્ચ અને ડેવલપમેન્ટના કારણે આજે નેનો યુરિયા અને નેનો ડીએપીએ વિશ્વમાં ભારતની શાખ વધારી છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું. ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતિ સમારંભમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇફકોની 50 વર્ષની યાત્રાને વર્ણવતા કહ્યું કે ઇફકોએ લેબોરેટરીમાં થતા આધુનિક પરીક્ષણોને જમીન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. શ્રી શાહે ઇફકોના બીજ અનુસંધાન એકમનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે ઇફકોની શતાબ્દી મનાવાશે ત્યારે પણ ઇફકોનો વિશ્વના સહકારી ક્ષેત્રમાં ડંકો વાગતો રહેશે.
ઇફકોની આ 50 વર્ષની ગૌરવશાળી યાત્રાએ ન કેવળ ભારત, સમગ્ર વિશ્વમાં કોઓપરેટિવ અને કોર્પોરેટ બંને સંસ્કાર ભેગા થઈને કામ કરે તો કેવું અદ્ભુત પરિણામ આવે એનો જબરજસ્ત મોટું ઉદાહરણ બેસાડવાનું કામ કર્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10મી તારીખ સુધી પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતે રહેશે. તેઓ આજે પોર્ટુગલ જવા રવાના થશે અને મોડી રાત્રે પોર્ટુગલ પહોંચશે. પોર્ટુગલની તેમની મુલાકાત દરમિયાન સુશ્રી મુર્મુ પોર્ટુગલના રાષ્ટ્રપ્રમુખ માર્સેલો રેબેલો ડી સુઝા સાથે મુલાકાત કરશે અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. તેઓ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનેગ્રોને પણ મળશે. બીજી તરફ સ્લોવાકિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષ પીટર પેલેગ્રીની અને પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકામાં સરકારી કર્મચારીઓની છટણી, સામાજિક સુરક્ષા કચેરીઓ બંધ કરવા, આરોગ્ય બજેટમાં ઘટાડો અને સ્થળાંતર કરનારાઓના પરત ફરવા સામે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. 150થી વધુ જૂથોએ 1200થી વધુ સ્થળોએ આ પ્રદર્શનોનું આયોજન કર્યું છે. શ્રી ટ્રમ્પના સલાહકાર એલન મસ્ક સામે પણ વિરોધ કરાઈ રહ્યો છે. દરમિયાન રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે જણાવ્યું છે કે પાત્ર લોકો માટે સામાજિક સુરક્ષા અને આરોગ્ય સહાય ચાલુ રહેશે. આજે દેશભરમાં રામનવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થાપૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન રામના આગમનનું પ્રતીક છે. ચૈત્ર મહિનાની સુદ નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામનવમીના પવિત્ર તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે ધર્મ, ન્યાય અને ફરજના મૂલ્યો પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રપતિએ રામરાજ્યને શાસનનું આદર્શ મોડેલ ગણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ભગવાન શ્રીરામના આશીર્વાદ આપણા બધા પર રહે અને આપણને માર્ગદર્શન આપતા રહે તેવી શુભેચ્છા પાઠવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ભારતના હિતેશ ગુલિયાએ બ્રાઝિલમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં પુરૂષોના 70 કિલોગ્રામ વજન જૂથમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડના ઓર્ડેલ કામારાને હરાવ્યો હતો. અન્ય એક મેચમાં અભિનાશ જામવાલે પુરૂષોના 65 કિલોગ્રામ વર્ગમાં રજત ચંદ્રક જીત્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.